તારીખ 24/4/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 190 અને 191 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 140
નિશ્ચય નહીંના કથન અને વ્યવહાર નહીંના કથનથી તત્વનું નિરૂપણ કરવામાં આવે છે. ત્યાં વ્યવહારની સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોને પરસ્પર મેળવીને કથન કરે છે. વસ્તુતાએ સ્વપર દ્રવ્યોના ભાવો એકબીજામાં મળતા નહીં હોવા છતાં સંયોગ જોઈને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને, એકબીજામાં મેળવીને નિરૂપણ કરે છે અથવા કારણ કાર્યનો આરોપ કરે છે. એવું શ્રદ્ધાન કરવાથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. એવું શ્રદ્ધાન થયું હોય તો એનો ત્યાગ કરવો. એવું શ્રદ્ધાન કરવું તો નહીં, પણ એવું શ્રદ્ધાન થયું હોય તો એ તપાસી લેવું અને એ છોડી દેવું કે હું એવું માનતો તો નથી. શરીરની ક્રિયાથી ધર્મ થાય, મન વચન કાયાના યોગની ક્રિયાથી ધર્મ થાય એવું માનમાંથી ગ્રહિત મિથ્યાત્વ થાય છે, એનો ત્યાગ કરવો, છોડી દેવી. ગુરુદેવશ્રીએ પ્રવચનો શરૂ કર્યા સંપ્રદાય બદલ્યા પછી, ત્યારે સ્થાનકવાસીમાં તો મંદિર દેરાસર નહીં એટલે પૂજાનો કોઈ કાર્યક્રમ નહીં. અહીંયા મુમુક્ષુ પૂજા કરતા થયા, મંદિરથી પૂજા કરતા થયા. સંઘરમાં સ્વાહાક થાય છે, અર્ઘને સ્વાહા કરવામાં આવે છે, એ આત્માનું કાર્ય નહીં અને એનાથી આત્માને ધર્મ પણ નહીં. તો એ થોડું એ વખતે નવું લાગતું કે પહેલાં હું કરતા નહોતા, હવે આવી ધર્મની ક્રિયા કરવા લાગ્યા તો કહે છે કે એનાથી ધર્મ થતો નથી. જરા વિચિત્ર લાગતું હતું શરૂ શરૂમાં. ટોડરમલજીએ 200-250 વર્ષ પહેલાં આ સ્પષ્ટીકરણ આપ્યું છે કે એના એવા શ્રદ્ધાંતથી મિથ્યાત્વ થાય છે, તે મિથ્યાત્વ છોડવા યોગ્ય છે, તે ધ્યેય છે. તથા નિશ્ચય નહીં તેમને જ યથાવત નિરૂપણ કરે છે. નિશ્ચય નહીં તો જેમ છે તેમ સ્વદ્રવ્યને સ્વદ્રવ સ્વરૂપે, પરદ્રવ્યને પરદ્રવ સ્વરૂપે, યથાવત જેમ છે તેમ નિરૂપણ કરે છે, એનું કથન કરે છે. કોઈને કોઈમાં મેળવતો નથી અને એ કોઈને કોઈ દ્રવ્યની અંદર ભેળસેળ કરવાનું કથન એમાં આવતું નથી. એવું સ્પષ્ટ નિરૂપણ છે નિશ્ચય નહીંનું. માટે એવા શ્રદ્ધાંતથી સમ્યક્ત્વ થાય છે એમ શ્રદ્ધા કરવા જતાં સાચું શ્રદ્ધાંત થાય છે. એવા શ્રદ્ધાંતથી સમ્યક્ત્વ થાય છે તેથી તેનું શ્રદ્ધાંત કરવું એમ માનવું. નિશ્ચય નહીં કહે છે તેમ માનવું, વ્યવહાર નહીં કહે છે તેમ ન માનવું, પણ ત્યાં શું બીજું કહેવા ધારે છે એમ કહીને શું કહેવા ધારે છે, શું સંયોગ બતાવવા માગે છે એનો વિચાર કરો. અથવા ભલે કથન વ્યવહારનું હોય પણ જ્ઞાનમાં નિશ્ચય સ્વરૂપનો ત્યાગ થવો ન જોઈએ. જેમ કે પાણીનો પ્યાલો કહે ત્યારે પણ પાણી ભરેલો પ્યાલો એમ જ સમજે, જ્ઞાનમાં પાણીનો પ્યાલો ન સમજે પણ પાણી ભરેલો પ્યાલો સમજે છે. એમ જ્ઞાનમાં ફરક પડતો નથી, ખાલી કહેવામાં ફરક પડે છે. એ રીતે નિશ્ચય અને વ્યવહાર કથન આવે ત્યારે સિદ્ધાંત કરવું, જાણવું, જાણવું અને માનવું, એ બંને નિર્ણય વિષયમાં જે રૂઢિગતપણે ધર્મ કરતા ધર્મને બદલે મિથ્યાત્મનું સેવન થાય છે એ છોડાવવા માટે આ સ્પષ્ટીકરણ કર્યું છે. 190 થયું, 191. બહુ જ અલ્પકાળમાં જેને સંસાર પરિભ્રમણથી મુક્ત થયું છે એવા અતિ આસનભવ્ય જીવને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. શું કહે છે કે આ આત્માએ શું કર્તવ્ય છે? એક જ કર્તવ્ય છે, બે કર્તવ્ય નથી. કરવા યોગ્ય કર્તવ્ય એટલે કરવા યોગ્ય કાર્ય અને કર્તવ્ય કહે છે. કે બહુ જ અલ્પકાળમાં એટલે શીઘ્ર ત્વરાથી જેને સંસાર પરિભ્રમણથી મુક્ત થવું છે એવી જેને ભાવના છે કે મારે એકદમ જલ્દીમાં જલ્દી મારે મુક્ત થઈ જવું છે, આ સંસારમાં બિલકુલ મારે રખડવું નથી, એવું જેને પરિણામની અંદર મુક્ત થવાનો ઉત્સાહ, મુક્ત થવાનો ઉમંગ, મુક્ત થવાની તીવ્ર રુચિ, તીવ્ર ભાવના વર્તે છે, તેને આસન ભવ્ય નહીં કહેતા અતિ આસન ભવ્ય કહે છે. આસન એટલે નજીક આવવું, ભવ્યતાની નજીક આવેલો હોય તેને આસન ભવ્ય કહે છે, અને ઘણો એકદમ નજીક આવ્યો હોય એને અતિ આસન ભવ્ય કહેવામાં આવે છે. એવો એનો શબ્દ આસન. શ્રીમતી
17 વર્ષ પહેલા ત્વરાથી
હા, એ અતિ આસન ભવ્ય હતા. એક અવતારી છે ને, એટલે એ જ ભાવમાં તો સમ્યક દર્શન પામવાના છે. ગણતરીના વર્ષોમાં આયુષ ટૂંકું છે એટલે મનુષ્યપણાનો કાળ પણ ઓછો લાગશે. અહીંયા ગ્રસ્ત આદિ હોવાથી તીવ્ર અશુભ રસ નથી, તીવ્ર શુભ રસ નથી, એટલે અઘાતીનો બંધ પણ બહુ મોટો નહીં પડે. બે સાગરની સ્થિતિએ જાય, દેવલોકમાં પણ ઓછું આયુષ થાય અને ત્યાંથી પાછા મનુષ્ય થઈ મારે બીજું કામ શું છે આ જગતમાં? મારે આ જગતમાં કોઈ કામ નથી. હવે જગતના જે કાર્યો છે એમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ એ પાંચે પરાવર્તન અનંત વાર આ જીવ કરી ચુક્યો. શું મળ્યું અને શું ગયું? દુઃખી થવા સિવાય બીજું કાંઈ થયું નથી. દુઃખનો અનુભવ કર્યો, સતતપણે દુઃખનો અનુભવ કર્યો, એ સિવાય કાંઈ કર્યું નહીં આ આત્માએ, અને એ બધું વ્યર્થ ગયું. સુખ માટે કર્યું, ફળ મળ્યું દુઃખ, અને પરિશ્રમ અને સમય બધો વ્યર્થ ગયો, અથવા દુઃખના માટેનો કારણભૂત સમય થયો, પ્રવૃત્તિ થઈ, એને નિસાર જાણીને, અસાર જાણીને, એક પરમાત્મા સિવાય, પોતાના પરમ તત્વ સિવાય એને બીજું કાંઈ ઉપાદે નથી, કોઈ કાંઈ કરવા યોગ્ય છે એ વાત રહેતી નથી. એ પોતાના પરમાત્મ સ્વરૂપને ઉપાદે કરવો એટલું જ કાર્ય છે, બીજું કોઈ કાર્ય નથી. ઉપાદે એટલે એનો રાગ કરવો એમ નહીં, શ્રદ્ધામાં પોતે પરમાત્મ તત્વ છે એમ શ્રદ્ધવું, જ્ઞાનમાં એવું જ જાણીને અનુભવ કરવો, ચારિત્ર પુરુષાર્થ આદિમાં એ જ પ્રમાણે સ્થિર થઈ જવું, એમાં જ ભાવમાં સ્થિર રહેવું, પરમાત્મ ભાવમાં જ રહેવું, આત્મભાવમાં જ રહેવું, બીજો અન્ય ભાવ કરવો નહીં. એવું જે કાર્ય એને ઉપાધિ પરિણામ કયા. પતિ આશ્રમ ને ભવ્ય જીવને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. કેવું છે પરમાત્મ તત્વ? કે જેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી, જેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી. કર્મ કર્મમાં પરમાત્મ તત્વ પરમાત્મ તત્વમાં છે. કર્મ હો નહીં હો એની સાથે એને કાંઈ સંબંધ નથી. એનું નિરપેક્ષપણું બતાવવા 320 કથા કુંદકુંદાચાર્ય દેવે લખી કે આત્મા તો જ્ઞાતા છે, જ્ઞાયક તત્વ છે. એ બંધને પણ જાણે, કર્મના બંધને જાણે, કર્મના બંધને કરે નહીં. કર્મ છૂટે એના મોક્ષને પણ જાણે. કર્મ આવતા અટકી જાય તો એના સંવરને પણ જાણે. કર્મ ખરે એની નિર્જરાને પણ જાણે. ન સંવર કરે, ન નિર્જરા કરે, ન બંધ કરે, ન મોક્ષ કરે. જેમ નેત્ર કારક નથી, માત્ર જાણનાર છે, નેત્રનું દ્રષ્ટાંત છે. આ જીવ જ્ઞાતા છે, જ્ઞાન નેત્ર છે. આત્મા પોતે જ્ઞાન નેત્ર છે, એ જાણવા સિવાય કઈ કરે. વિકલ્પ એની અવસ્થામાં થાય છે. એમાં બે પ્રકારે થાય છે. હું કરું છું એવો જે ભાવ રહે છે એને મિથ્યાત્વ ભાવે થતો વિકલ્પ કહે છે, અને જે એના સ્વકાળે થાય છે એનો એને માત્ર પોતે જ્ઞાતા રહીને જ્ઞેયના સ્થાનમાં એને જાણે છે, માત્ર જ્ઞેય તરીકે જાણે છે, પર જ્ઞેય તરીકે. કેમ કે એ જ્ઞાન નથી. જ્ઞાન સ્વ છે અને વિકલ્પ છે તે જ્ઞેય છે, એમાં પ્રતિબિંબિત થતું ભાવ છે. એટલે એમ વિકલ્પ થાય છે, પણ બે પ્રકારે થાય છે. જો કે અજ્ઞાનીને પણ વિકલ્પ તો એના સ્વકાળે થાય છે, પણ એને એક એવો ભ્રમ છે કે હું કરું છું તો થાય છે, ન કરું તો ન થાય. એટલે કરતા થઈને એ પરિણમે છે. એને મિથ્યાત્વ એટલા માટે કહ્યું કે ખરેખર તો એનો કરતા થઈ શકતો નથી. એ કરવા ધારે તો થાય ને ન કરવા ધારે તો ન થાય, એવો એનો વિકલ્પ ઉપર પણ અધિકાર નથી. શું છતાં એ એમ કહે છે કે હું કરું છું તો થાય છે, ન કરું તો ન થાય. એટલે એને એનું મિથ્યા જ્ઞાન કહ્યું, મિથ્યા શ્રદ્ધાન કહ્યું. એ મિથ્યાત્વ છે, મિથ્યાપણું છે. નાની સમજે છે કે જ્યાં સુધી પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ નહીં થાય ત્યાં સુધી વિકલ્પ થોડો લંબાશે, પણ એ લંબાશે તો હું ક્યાં એને કરું છું? મારું સ્વરૂપ પરિપૂર્ણ વિતરાગ છે, અવસ્થામાં અલ્પ વિતરાગતા છે. આ સ્વયં થાય છે એનો હું જ્ઞાતા છું, કરતા કારયિતા કે અનુમંતા હું નથી. બસ ભિન્ન પીડ્યો છે. ભેદ જ્ઞાનનું એક પડખું બહુ સુંદર એ છે કે જે વિકલ્પમાં પોતાનું કર્તાપણું કે પોતાનું અસ્તિત્વ નથી એમ નિષેધાય છે. વિકલ્પ થાય છે એ રીતે નિષેધાય છે કે આમાં મારું અસ્તિત્વ નથી, આવું મારું સ્વરૂપ નથી, અને આ કોઈ કરવા યોગ્ય કાર્ય નથી. એમ જ્યાં એનું આ પ્રકારે હેપણું આવે છે, હે ભાવમાં બધા ભાવ આવી જાય છે. કહેવાય એને એક રીતે હે, પણ એમાં બધું આવી જાય છે. અસ્તિત્વ નથી, સ્વામીપણું નથી, કર્તૃત્વ નથી, કર્તવ્યપણું નથી, ભિન્નપણું છે, પોતાનું સ્વરૂપ નથી, એ બધું એમાં આવી જાય છે. એને હે કહ્યું છે એક શબ્દની અંદર. એમાં એનો જે રસ છે એ ગળે છે. મુમુક્ષુ જીવને ભેદજ્ઞાન કરતા વિકલ્પ રસ એટલે રાગ રસ ગળે, તો સાથે સાથે દર્શન મોહનો રસ ગળે જ ગળે. મુમુક્ષુ જીવને જો રાગ રસ તીવ્ર થાય તો સાથે સાથે ચારિત્ર મોહની સાથે સાથે દર્શન મોહ પણ તીવ્ર થાય જ. અને રાગની તીવ્રતામાં ભેદ જ્ઞાન ન થઈ શકે. જેને તીવ્ર રસથી રાગ દ્વેષ આદિ કોઈ પણ વિભાવ પરિણામ થાય તો તીવ્ર રસના કાળમાં ભેદ જ્ઞાન ન થઈ શકે. ભેદ જ્ઞાન કરે ત્યારે એનો રસ તૂટી જાય, એનો રસ ગળી જાય, અને સાથે સાથે દર્શન મોહનો રસ ગળે. કેમ કે રાગ રસ અને દર્શન મોહને બંનેને અવિનાભાવી સંબંધ છે. ભેદ જ્ઞાની જીવ શા માટે સ્વાનુભવમાં શુદ્ધ ઉપયોગમાં આવે છે? ભેદ જ્ઞાન કરનાર મુમુક્ષુને કેમ શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે અને સ્વાનુભવ પ્રગટ થાય છે? અથવા એને અવશ્ય પ્રગટ થાય જ થાય, થયા વિના ન રહે, વૈજ્ઞાનિક પરિસ્થિતિ આવીને ઉભી રહે કે જે ભેદ જ્ઞાન કરીને ભેદ જ્ઞાન કરતા કરતા રાગ રસ ને મિથ્યાત્વના રસને ગાળી રહ્યો છે, એ મિથ્યાત્વ તો ઓપ્શન થવાનું છે. એ મિથ્યાત્વ ઓપ્શન નહીં થાય એમ કેમ બને? જેના રસને નિર્બળ કરે છે અને નિર્બળ થયેલું જે મિથ્યાત્વ છે, અતિ નિર્બળ થયું, નિર્બળ થતા થતા અતિ નિર્બળ થયું, તો એને દબાતા શું વાર લાગે? વળી જેમ જેમ દર્શન મોહનો રસ શિથિલ થાય છે તેમ તેમ જ્ઞાન બળ અને જ્ઞાન શક્તિ વધતી જાય છે, પુરુષાર્થ વધતો જાય છે. એટલે આ બાજુ પ્રતિબંધક કારણનું જોર ઘટે છે, આ બાજુ સાધક કારણનું જોર વધે છે, એટલે કાર્ય સુગમ થાય છે અને સુલભ થાય છે. એટલે જે જીવ ભેદ જ્ઞાન કરે એને અનુભવ ન થાય એટલે ભૂતોનું ભવિષ્ય બની શકે, થાય જ થાય, ગેરંટેડ વાત છે. સવાલ એટલો છે કે ભેદ જ્ઞાન કરવું જોઈએ, શીઘ્રપણે કરવું જોઈએ, ત્વરાથી કરવું જોઈએ, સતતપણે કરવું જોઈએ, એનું સાતત્ય છે એની ભાવનાના જોરે થાય છે. પોતાનું સ્વહિત સાધવાની ભાવના જેની જોર છે એને સતત થાય છે. નથી થતું એને સ્વકાર્યની એને સ્વસ્વરૂપની રુચિ નથી. સ્પષ્ટ વાત એ છે, રુચિના વિભાગમાં એ વાત લીધી છે કે જેને આત્માની રુચિ નથી તે જીવ ભેદ જ્ઞાન કરી શકતો નથી. ભેદ જ્ઞાન તે જીવ કરી શકે છે કે જેને આત્માની રુચિ છે. બસ આ સિદ્ધ રુચિને પકડવાનો મુદ્દો છે. નામ રુચિ ન પકડાય તો તરત જ પકડાય. અઠ્યાવીસ મૂળગુણ સાવધાનીથી ચોખ્ખા અતિચાર દોષ ન લાગે એવી રીતે પાળવાની રુચિ છે. એ ત્યાં અટકો છે. એવા મંદ રાગનો સ્વસ્વરૂપે અનુભવ કરવો તેમાં આત્માનું બિલકુલ હિત નથી. જેમ તીવ્ર રાગનો સ્વસ્વરૂપે અનુભવ કરવો તેમાં આત્માનું હિત નથી, તેમજ મંદ રાગનો સ્વસ્વરૂપે અનુભવ કરવો એમાં આત્માનું હિત નથી. કોઈ એમ કહે કે ભાઈ હું એકદમ ઝેર ખાઈને ન મરું, પણ ધીમું ધીમું ઝેર લીધા કરું તો કે તો દુઃખી થઈને મરીશ, પીલાય પીલાઈને મરીશ, પણ હું તો ધીમું ધીમું લઉં છું, હું ક્યાં તીવ્ર ઝેર ખાઉં છું, તો પીલાઈને મરીશ. ઝેર તો ઝેર જ છે, શાસ્ત્રમાં ઝેર કહ્યું છે કે નહીં રાગ, અને ખરેખર ઝેર છે. આનંદ અમૃત સ્વરૂપ જે આત્મા, એની સરખામણી કરવામાં આવે એ ઝેર જ છે, બીજું કઈ નિષ્કુંભ જ કહ્યું છે. પણ આટલું બધું, આટલું બધું એ માની લીધું છે, અનંત વાર કર્યું છે એટલું, એ તો માની લીધું છે. બીજા નથી કરતા એની અપેક્ષાએ, એટલે બીજા નથી કરતા એટલે એની નજર નીચે છે. જો બીજા નથી કરતા હું કરું છું, આ બીજા નથી પાળતા હું પાળું છું, શું કરવા યોગ્ય શું છે? અહીંયા એટલા માટે તો મુદ્દો લીધો છે. ગુરુદેવના પ્રવચનમાં બહુ સાફ વાત છે કે ભાઈ તારે કર્તવ્ય શું છે, તારે કરવા યોગ્ય શું છે. કે પ્રથમમાં પ્રથમ કોઈ કરવા યોગ્ય હોય તો તારા પરમાત્મ સ્વરૂપને ઉપાદેય કરવું, તે એક જ કર્તવ્ય છે. હવે ચીલો છાત્રીને બીજે રસ્તે હું કરવા જા છું. જયારે શ્રી ગુરુ એમ કહે છે કે આ તારે રસ્તો તને બતાવી દઈએ, આ રસ્તે હાલ તું, વળી બીજો રસ્તો પકડે ફરી ફરીને, તો જીવની આડોડાય છે. શું
આડોડાય?
જીવની આડોડાય છે. જે રસ્તો એને પકડવો જોઈએ કે છે એ રસ્તો પકડે ને બીજો રસ્તો પકડે. ગણિત ભણવા બેસે તો એને આંકડા શીખવા જોઈએ કે આને એક કહેવાય, અને બે કહેવાય, બે ને બે ચાર થાય, એનો અભ્યાસ, ગણિતનો અભ્યાસ કરવો જોઈએ. ગણિત શીખવા બેસે તારે ઉપવાસ કરે તો ગણિત આવડી જાય કે આજે હું ઉપવાસ કરું તો મને ગણિત આવડે એમ બને? જુદી વાત છે, આ જુદી વાત છે. એમ વ્રતશીલ સંયમ પાળવા જુદી વાત છે, આ જુદી વાત છે. શાસ્ત્રમાં એવું બધું આવે છે એટલે ભૂલ થાય છે, તો કે પણ આવે છે એનો હેતુ તે ક્યાં તપાસ્યો કોઈ દિવસ? જે વ્રતશીલ સંયમની વાત આવે છે એમાં વિભાવ રસ તોડવાનો પ્રયોગ કયો છે? કે તારે આજે ઉપવાસ કરવો, ઉપવાસનું વ્રત લીધું, પછખાંડ લીધું, તો આહાર સંબંધીનો અને શરીર સંબંધીનો તારો રાગ રસ છે એ ઘટાડવાની વાત છે, એ તો સમજે નહીં. રાગ રસ અને શરીરની રુચિ, અનાત્મ રુચિ, એ અકબંધ એમને એમ રાખે અને ત્યાગ કરે એના ઉપર વજન આપે. જો મેં છોડ્યું, મેં આ છોડ્યું, મેં આજે ખાધું નહીં, આખો દિવસ કાંઈ ખાધું નહીં, શું કર્યું એને? મિથ્યાત્મને દ્રઢ કર્યું, બીજું કાંઈ નથી કર્યું. ધર્મ તો કર્યો નથી પણ અધર્મને દ્રઢ કર્યો છે. આ પરિસ્થિતિ
થાય,
28 મૂળ ગુણની બહારનો વિકલ્પ ઉઠતો નથી વિતરાગતાના સદભાવને લીધે. વિતરાગતાની સદભાવને લીધે, હયાતીને લીધે રાગનો અભાવ થઈ ગયો છે એટલે એને થતો નથી. આને થાય છે, કરો, થવાની યોગ્યતા છે, પણ દમન કરીને, દબાવીને રોકે છે કૃત્રિમતાથી કે મારે નથી કરવો, મારે નથી કરવો. એનો અઠ્યાવીસ ગુણના વિકલ્પને બરાબર સાવધાનીથી કર્યો અને એથી બહારનો વિકલ્પ ન કર્યો મેં, એનો કરતા થાય છે. આખી વાત જુદી છે, કાર્ય પદ્ધતિ જ ઉલટી સુલટી છે એની અંદર. મોટો ફેર છે એટલો મોટો ફેર છે. એ ના, પેલા મેં 28 ગુરુવારના પરિણામ કરતો નથી. જે દ્રવ્યલિંગી શુદ્ધ ચારિત્ર પાળે છે, બાહ્ય ચારિત્ર શુદ્ધ પાળે, એ પરિણામ કરતો નથી. નિરતિચાર પાળે છે એટલી કશાયની મંદતા હોય છે, પણ એને અભાવ નથી થયો, કશાય મંદ થયો છે. એટલે યોગ્યતાનો સદભાવ છે, અને યોગ્યતાનો સદભાવ નથી ત્યાં, એની એ કરી શકે નહીં. જેમ આર્ય માણસ કોઈનું ખૂન કરી શકે નહીં કે ભાઈ તમે જા વાત છરી આપો, ભાઈ મેં મારાથી નહીં બની શકું, પરિણામ જ હું ન કરી શકું, એનું શું થાય? એમ એનાથી થઈ શકે નહીં, અને આ એને થાય તો એને કરવા નથી એમ ધારીને રોકે છે. કૃત્રિમતાથી બે વચ્ચે તો ઘણો ફરક છે. જેને ક્રિયા ઉપર વજન જાય નિયમથી એનું વજન આત્મા ઉપર જઈ શકે નહીં. જેનું આત્મા ઉપર વજન જાય નિયમથી એનું ક્રિયા ઉપર વજન જાય નહીં. એ તો સમજે કે સહેજે થાય છે, સહેજે પડાય છે, એમાં એના સામે શું જોવું. એ તો સીજે સહેજે ક્રિયા એની મર્યાદામાં જ રહેવાની છે દૃષ્ટાંત પ્રમાણે. કેમ કે રાગ નો અભાવ થયો છે, રાગ નહીં થાય તો રાગ ને નિમિત્તે થતી ક્રિયા ક્યાંથી થવાની? જ્યાં વાંસ નથી તો વાંસળી ક્યાંથી વાગવાની હતી? એમ રાગ નથી તો રાગ પૂર્વક થતી ક્રિયા કેવી રીતે થવાની હતી? રાગ નો નાશ કર્યો છે મૂળમાંથી. એ સાચી કાર્ય પદ્ધતિ છે. એ સાચી કાર્ય પદ્ધતિને જે જીવો ન સમજ્યા એને બહારથી જોઈ લીધું કે આમ કરે છે બીજા સંતો મહાત્માઓ ધર્માત્માઓ આમ કર્યું, લા હું પણ એમ કરું, નકલ કરવા જાય છે બહારથી. અસલ વસ્તુ એની પાસે નથી. કસાઈની ચોકડીનું જ્ઞાન હોવું, એ જાણપણું હોવું એક વાત છે. જાણપણું એ હોવું એક વાત છે અને પરિણમન હોવું એ બીજી વાત છે. શાસ્ત્ર ભણે એટલે જાણપણું બધું હોય. આપણે ગુરુદેવના કૃપાથી બધાને આત્મા સંબંધીનું જાણપણું નથી. ત્યાં સુધી જાણપણું છે મોક્ષ માર્ગનું બધાને, આત્માઓને, કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી અંતર્મુખ પરિણામ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. ખબર બધાને ખબર છે માટે પરિણમન થાય. ખબર હોવી એવું કોઈ પરિણમન થવાનું કાર્ય કારણ સંબંધ નથી ધરાવતો. ખબર તો એને હોય છે, દ્રવલિંગ શાસ્ત્ર ભણ્યું છે તો ખબર છે. સ્પષ્ટીકરણ ઉપર પણ વજન ન લઈ જવું. આ તો સ્પષ્ટ સમજાય છે અને એ સ્પષ્ટતાની કોઈ કિંમત નથી. સ્પષ્ટતાની વ્યાખ્યા બીજી છે. લોકો એમ સમજે છે કે બરાબર સ્પષ્ટ સમજમાં આવે અને પોતે સંમત થાય સ્પષ્ટીકરણ સાથે, ત્યારે એને એમ થાય કે બરાબર હવે સમજાય છે અને સંતોષ પામી જાય છે કે હવે સમજાઈ ગયું. આ એને મુશ્કેલીઓ નવી ઊભી થઈ, અહીંયા એને નવી મુશ્કેલી. સ્પષ્ટીકરણ તો ખરેખર એને કહેવાય છે કે આત્મા ત્રિકાળ સહજ પ્રત્યક્ષ સ્વરૂપ છે, જેવું એનું અનંત પ્રત્યક્ષ સ્વરૂપ છે એવું જ જ્ઞાનમાં પ્રત્યક્ષ થવું, પ્રત્યક્ષ છે એવું જ જ્ઞાનમાં પ્રત્યક્ષ થવું, કે જે પ્રત્યક્ષ થતા એને સ્વસંવેદન ઉપજે, એને ખરેખર આત્માનું સ્પષ્ટ જ્ઞાન કહેવામાં આવે છે, એને આત્માનું વિશદ જ્ઞાન કહેવામાં આવે છે, એને આત્માનું નિર્મળ જ્ઞાન કહેવામાં આવે છે. આ સ્પષ્ટતા છે. ભલે ને કાંઈ ન જાણતો હોય, શાસ્ત્રની કોઈ વાત સમજાવી ન શકતો હોય, યાદ ન રાખી શકતો હોય, કાંઈ ન ખબર પડતી હોય, પણ એને આત્માનું જ્ઞાન સ્પષ્ટ છે. એનું નામ સ્પષ્ટતા છે. જેટલો જ્ઞાનમાં આત્મા સ્પષ્ટ ભાષે, સ્પષ્ટપણે આવે, એટલો આત્મા નિર્મળ થાય સર્વગુણોથી. આખો આત્મા નિર્મળ થાય અને કાર્ય સિદ્ધિ થાય. બાકી બધી જે વિકલ્પ વાળી સ્થિતિમાં જે વરલક્ષી શ્રુત જ્ઞાનમાં સ્પષ્ટતા થાય, એ સ્પષ્ટતાની કોઈ કિંમત નથી. આ માર્ગમાં જરાય કિંમત નથી. જેમ રાગની કિંમત નથી, એવા જ આવી સમજણ વાળા જ્ઞાનની કાંઈ કિંમત નથી એમ સમજી લેવું. એને એમાં એમાં કાંઈ ફેર નથી, રાગમાં એમાં કાંઈ ફેર નથી. પણ ભૂલ ખાઈ જાય છે, જેમ કોઈ મંદર આગમાં ભૂલ ખાય છે વ્રત પાળીને, એમ કોઈ આ રીતના જ્ઞાનની સ્પષ્ટતામાં ભૂલ ખાય છે. થાય જ કેમ કે પેલા વચ્ચે એને એનું સૂક્ષ્મ ની સમજણ છે એ નડતર થશે, એવું બને છે. હા ચોક્કસ, વધારે જ ખતરનાક છે. એટલે ચાલતા ચાલતા જેમ ખાડો આવે અને પગ ભાંગે નહીં, અંદર મેળાઈ જાય નહીં, એ જેમ ધ્યાન રાખવાનું છે. એમ આ પરિણામોની અંદર કયા પરિણામ ખાડો છે કે જેની અંદર ચાલતા ચાલતા જે પડે ને ફસાઈ જાય, એ ધ્યાનમાં રાખવા જોઈએ. બહુ ચોખ્ખી વાત આવે છે જે પહેલી વાત કરી છે કે અતિ આસન્ન ભવે જીવને નિજ પરમાત્મા સિવાય કાંઈ ઉપાદેય નથી. અને થોડુંક સ્પષ્ટીકરણ જીવનમાં રાજી થવાનું શું કારણ છે? અનંત જ્ઞાનનો ભંડાર છે આત્માનો. આત્મા પોતે અનંત જ્ઞાનનો ભંડાર છે, અને જ્ઞાન તો જ્ઞાનના ભંડારમાંથી આવવાનું છે. ન તો જ્ઞાન કોઈ શાસ્ત્રમાંથી આવવાનું છે, ન તો કોઈ વાણી સાંભળતા સ્પષ્ટીકરણમાંથી જ્ઞાન આવવાનું છે. જ્ઞાન ક્યાંયથી આવવાનું છે? પણ જ્યારે વાંચીને કે સાંભળીને એને સ્પષ્ટતા થાય છે, ત્યારે એ સ્પષ્ટતાની અંદર એક એવો ભ્રમ હોય છે કે એને લઈને જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાનમાંથી નથી આવ્યું, પણ જ્ઞાન પરદ્રવ્યમાંથી આવ્યું છે એ ભ્રાંતિ એને થાય છે. શંકર દોષો માટે ઉત્પન્ન થાય છે અને એ પરદ્રવ્યની સાથે એકત્વ દ્રઢ થાય છે, બીજું કઈ થતું નથી. એટલો જ વિચાર કર્યો છે એની અંદર કે આ સાંભળ્યું અને મને સમજાય, આથી વધારે વિચાર નથી કર્યો. શું કહે છે એ સાંભળવા ધ્યાન દીધું, લક્ષ આપ્યું, અને બીજા લાકડા નહોતા એટલે એનેથી એની વાત તો નાની કહે છે એ બરાબર લાગે છે, પોતાની બુદ્ધિ સંમત થાય છે એની સાથે. આથી વધારે તો કોઈ કામ કર્યું નથી. ઠીક છે, કષાયની મદદ પણ થાય એના નિમિત્તે સંભવ છે કે એના નિમિત્તે કષાયની મંદતા પણ થાય, જ્ઞાનનો ઉઘાડ થાય ને કષાયની મંદતા થાય, એટલે ફસામણ મોટી થાય. મને લાભ થયો આટલો, પેલા કષાય તીવ્ર થતો હતો એ નુકસાન થતું હતું, હવે કશાય મંદ થાય છે એ લાભ થાય છે. તો જે પર્યાયમાં સંતુષ્ટ થવાનું નથી એને સંતુષ્ટ થવા માટે બહુ સારું કારણ મળ્યું. એને પર્યાયમાં સંતુષ્ટ થવા માટે એને બહુ સારું મજબૂત કારણ મળી ગયું. એને એમ વિચાર કરવો જોઈએ તો શું ત્યાં કે આવું જે સમજાણું જે સત્પુરુષ કે છે એવું જે સમજાણું એ જ્ઞાન આવ્યું ક્યાંથી? મારું જ્ઞાન જેમાં મને સમજાયું એ જ્ઞાન આવ્યું ક્યાંથી? સત્પુરુષની વાતમાંથી આવ્યું કે મારા જ્ઞાન ભંડારમાંથી આવ્યું? ક્યાંથી આવ્યું જ્ઞાન? જ્ઞાન ક્યાંથી ઉપજે છે? એકાંત પર લક્ષ્ય જયારે સાંભળે છે જે, ત્યારે એને આ લક્ષણ પૂછ્યું હતું કે મારામાંથી જ્ઞાન ઉપજે છે. એને તો એમ થાય છે કે મેં સાંભળ્યું, બરાબર ધ્યાન દઈને સાંભળ્યું, મને બરાબર સ્પષ્ટ જાણે અહીંયાથી જ્ઞાન થયું એમ એને ભ્રમ થઈ જાય છે. ઓ વિકલ્પ નથી પણ ભ્રમ એ જ છે, એના ભ્રમનું સ્પષ્ટીકરણ કરીએ તો એ જ ભ્રમ છે. અને જે સ્વને લક્ષમાં લઈને સાંભળે છે ત્યારે જોવે છે કે આનું સ્પષ્ટીકરણ થવાનું અંદરથી આવ્યું છે, જ્ઞાન અંદરથી આવે છે, બહારથી નથી આવતું. એ તો અંદરથી આવે છે ત્યારે ઓલું નિમિત્ત પડે છે, એટલી જ વાત છે. અને અંદરથી આવવાના કાળમાં ઓલું નિમિત્ત છે શબ્દ, બીજું કઈ નથી. સત્પુરુષ ને સત્પુરુષની વાણી ફક્ત નિમિત્ત છે. શાસ્ત્ર થી જ્ઞાન થતું નથી, ગુરુ થી જ્ઞાન થતું નથી, જ્ઞાન જ્ઞાન માટે થાય છે તું જોતો ખરો એમ કે છે. ત્યારે એને વિનય આવે છે, એ અસાધારણ આવે છે કે વાહ ગુરુ કમાલ કરો છો તમે, અને તમે આ દેખાડ્યું કે તમારા જ્ઞાન ભંડાર માંથી જ્ઞાન આવે છે એવું દેખાડી દીધું, જોયું પોતે. પણ કહેનારો પર એને જ્યારે જે વિનય આવે છે એવું મિથ્યા દ્રષ્ટિને વિનય આપતો નથી, એને સાચો વિનય આવે છે એમ છે. એટલી વાત જરૂર છે કે પહેલા નહોતું સમજાણું એ સમજાણું, અને પહેલા કશાય મન તીવ્ર હતો એ મંદ થયો, પણ તેથી શું એને પહેલાથી એ લક્ષ હોવું જોઈએ સમજણમાં કે આવું થાય તો પણ હું ત્યાં સંતોષ પામીશ નહીં, એવું મને બરાબર પહેલેથી જ લક્ષ હોવું જોઈએ. બધી વાતો આવે છે શાસ્ત્રમાં, જીવ અહીંયા ફસાય છે, જીવ અહીંયા ફસાય છે, જીવ અહીંયા ફસાય છે. તો એને જ્યાં જ્યાં પોતાને ફસામણ થાય એ વાત તો ધ્યાનમાં રાખી લેવી જોઈએ કે મને સ્પષ્ટીકરણ થાય, એ સ્પષ્ટીકરણના નિમિત્તે કશાયની મનતા થાય તો પણ હું સંતોષ ન પામું એ વાત ઉપર મારું બરાબર લક્ષ હોવું જોઈએ. ભૂલ ન થાય એવું સ્પષ્ટ હરવાર હોવું જોઈએ કે ન હોવું જોઈએ, કે એટલો જે ન્યાય સ્પષ્ટ સમજાય એટલો જ સ્પષ્ટીકરણ લેવાનું છે. એ ન્યાય એમ કહે છે કે જોજે તને સ્પષ્ટીકરણ થાય તો પણ એમાં તું અટકતો નહીં, એનું નામ સળંગ ન્યાય છે. નહીં તો ન્યાય સમજાતા પાછો એક નવો અન્યાય ઉભો થશે. એટલે ક્યાં ક્યાં આપણી ભૂલ થાય એ વાત તો બરાબર સમજવી જોઈએ, સંભવિત ભૂલ છે એને તો બરાબર સમજી જ લેવી જોઈએ.
એનું કમ્પેરિઝન તો એ તો જ્ઞાનમાં તો આવી છે
સાંભળી છે આજે કે પર્યાય માત્ર માં સંતુષ્ટ થવાનું નથી, આત્મા માં જ સંતુષ્ટ થવાનું છે. પર્યાય માત્ર ને ઉધારીને પર્યાય ઊંડા પર સમયા પર્યાયાશ્રિત પરિણમનથી તો મુથ્યા તમે કરતો જ આવ્યો છે. હવે ભૂલે ચૂકે પણ પર્યાય માત્રમાં અવધારણ કરીને હુંપણું કરીને ક્યાંય ફસાવાનું નથી, ચાહે તે પર્યાય થાવ. નાની તો એમ કે છે કે કેવળ જ્ઞાનની ને પરમાનંદની પર્યાય હોય તો પણ શું, જો કે સમ્યક દર્શન થતા તો કોઈ પર્યાયમાં સંતુષ્ટ પણ થતું જ નથી. ચોથા ગુણસ્થાનથી માંડીને ઉપરના કોઈ ગુણસ્થાનમાં આત્માનો સમ્યક પ્રકારે પર્યાયમાં વિકાસ થતો હોવા છતાં સમ્યક દ્રષ્ટિ તો ક્યારેય કોઈ પર્યાયમાં સંતુષ્ટ થતા જ નથી. એ સિદ્ધાંતિક રીતે એમ કહે છે કે ભલે ને કેવળ જ્ઞાન ને પરમાનંદની પર્યાય હોય તેથી શું આવે છે ઉજમૈન શ્રી નાભતના વ્રતમાં કે કેવળ જ્ઞાન થઈ ગયું તો શું થઈ ગયું, એ તો જે હતું એવું મારું સ્વરૂપ પ્રગટ થયું, શું એમાં બીજું શું થઈ ગયું, કઈ વધારે થોડું થયું છે, એ તો જેવું મારું સ્વરૂપ હતું એવું પ્રગટ થઈ ગયું તેથી શું. જેમ પોતાની પાસે મૂડી હોય તો ખર્ચ કરે, મૂડી વાળાને કે ચિંતા શું કે પરાણે કરવાનું શું, એ તો સહેજ એમ વાપરે છે. બસ મારી પાસે જે છે અનંતિમ અનંતા કેવળ જ્ઞાનની પર્યાયોની મૂડી છે, બહાર આવે છે એમાં, એથી બધા એમાં વિશેષ શું થઈ ગયું, એમાં કોઈ વિશેષતાનો સવાલ નથી રહેતો. તો સિદ્ધાંતિક રીતે કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ વિશેષતા જાણીને માનીને સ્વીકારીને જ્ઞાની સંતુષ્ટ થતા નથી. તો અહીંયા મિથ્યા જ્ઞાનમાં મિથ્યા જ્ઞાનમાં થોડોક સૂક્ષ્મમાં ફેરફાર થયો ત્યારે એમ થઈ ગયું, હા કાંઈ જાણે મને જ્ઞાન થઈ ગયું, મને જાણે જ્ઞાન થઈ ગયું, કે છે કે અધૂરો છલકાય એના જેવી વાત છે. આ લાઈન જ એવી છે કે સાચી સમજણ વાળાને એમ લાગે છે કે હું આ તત્વો ને આ દ્રવ્યો કોઈ અગાધ છે, એના જેટલા ઊંડાણમાં જઈએ, જેટલી શક્તિથી જેટલા ઊંડાણમાં જવાય, એટલું ઊંડાણમાં જવામાં એ જ કર્તવ્ય છે, અને એનું તળિયું હાથ આવે એવું નથી, કેમ કે તળિયા વગરની ચીજ છે. એટલે જ્ઞાની તો એના ઊંડાણમાં ઊંડે 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 હેલા જ જાય છે, એને કઈ બહારની પછી દરકાર નથી કે બહારનું લક્ષ નથી એનું, કારણ કે ઊંડે જાય છે અને છે ઊંડું. વસ્તુનું સ્વરૂપ જ કોઈ અગાધ છે, એનું કોઈ નીચે તાગ આવે એવું છે નહીં, કઈ તળિયા વગરની ચીજ છે, એટલી ઊંડી ચીજ છે. એની સમજણ છે ઓ આવું ઉદ્રવ છે, આવું ગંભીર છે, આવું ઊંડું છે. તો પછી એને થયું મને જ્ઞાન વધી ગયું, મને સ્પષ્ટીકરણ થઈ ગયું, મને આમ થઈ ગયું તેમ થઈ ગયું, એ કઈ રહેતું નથી. એમાં રાતની ચર્ચામાં ચર્ચા ચાલી ગઈ કે અત્યારે જે ઉપલબ્ધ શાસ્ત્રો છે દિગંબર સંપ્રદાયના, દિગંબર આચાર્યોના, દિગંબર સંતોના, એમાં પણ ન્યાયશાસ્ત્રોનો વિસ્તાર ઘણો છે. ન્યાયશાસ્ત્રો જેને આવી ગઈ તો ગુરુદેવ કે અહીં તો આયુષ થોડું લઈ થોડું લઈને આવ્યા છે, 100 વર્ષ આસપાસનું આયુષ, એટલે મોટા આયુષ નથી ગણાતા. શું એ જે વાત કરતા હતા તેની તો એમ સમજો કે 70-75 આસપાસની ઉંમર હતી. ઓકે, અહીં તો આયુષ તો થોડું લઈને આવીએ છીએ, એટલે કાંઈ બધું વાંચવાનો વખત રહીએ નહીં. કાંઈ ન્યાયશાસ્ત્રો તો ઘણા છે, એટલે પ્રયોજનભૂત છે, પકડી લીધું છે. બાકી તો ઘણા શાસ્ત્રો છે અને ઘણું છે, એ કોઈ બધું કાંઈ વાંચવાનો વખત રહી એવું નથી. પોતે એમ કહેતા મિત્ર, એમને તો ઘણું વાંચ્યું છે છતાં એમ કહેતા. પછી કોક પૂછ્યું કે એવા કયા શાસ્ત્રો છે, તો આ પ્રમેય કમલ માર્તણ ને એ બધા છે, ઘણા વિસ્તારથી ન્યાયશાસ્ત્રનો વિસ્તારમાં છે, ન્યાયનો નિયમતને સામે રાખીને હજારો ન્યાયો લીધા હોય છે. એ કાંઈ પ્રયોજનભૂત નથી, કેમ કે પોતાને નિયમતનો વિકલ્પ નથી કે ભાઈ આવો આવું મિથ્યાત્વ થાય, આવું ગ્રહિત મિથ્યાત્વ થાય, આવું ગ્રહિત મિથ્યાત્વ થાય, અસંખ્ય પ્રકારના મિથ્યા છે. છોડો, કાંઈ આપણે પ્રયોજનનો વિષય નથી. અહીં તો ટૂંકું પકડી લીધું છે, એવા શબ્દને પકડેલું એવું બોલ્યા, અહીં તો ટૂંકું પકડી લીધું છે, પ્રયોજનભૂત ટૂંકું પકડી લીધું છે, કેમ કે વખત નથી, અહીંયા આયુષ થોડા છે એવી વાત છે. મુમુક્ષુ થોડુંક વધારે સ્પષ્ટીકરણ મળે ને એમ કે હા મને ઘર બહુ સરસ સમજાઈ ગયું, તો એમ તો ખોટું છે, સીધી વાત છે. અહીં તો કે છે કે તારું સ્વરૂપ જો, જે પરમાત્મા ઉપાદે છે, ઉપાધિ છે એટલે શ્રદ્ધામાં સ્વસ્વરૂપે સ્વીકારવા યોગ્ય છે, તેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી, કર્મ નિરપેક્ષ તત્વ છે, એને કર્મની સાથે કોઈ અપેક્ષા જ નથી. એવું જે પોતાનું શુદ્ધ પરમાત્મ તત્વ તેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય છે, તેનો જ આશ્રય કરવાથી સમ્યક ચારિત્ર થાય છે, અને તેનો જ આશ્રય કરવાથી અલ્પકાળમાં મુક્તિ થાય છે. બધું એક આશ્રય ભાવમાં આવી જાય છે. પરાશ્રય ભાવથી સંસાર થાય છે, પછી સંસારનો વિસ્તાર કરો તો અનેકવિધ પ્રકારે વિભાવ અને વિભાવના ફળ છે. એમ એક સ્વ આશ્રયની અંદર સમ્યક દર્શન કહો, ચારિત્ર કહો, મુક્તિ કહો, બધું એમાં આવી જાય છે. જેનામાં કર્મની અપેક્ષા નથી એવું જે પોતાનું શુદ્ધ પરમાત્મ તત્વ એનો આશ્રય કરવાથી પ્રથમમાં પ્રથમ તો સમ્યક દર્શન થાય છે. આશ્રય થતાં જ પહેલું સમ્યક દર્શન થાય છે, વિશેષ આશ્રય થતાં ચારિત્ર થાય છે, અને સંપૂર્ણ આશ્રય થવાથી પૂર્ણ શુદ્ધ નિષ્કલંક મોક્ષ દશા ઉત્પન્ન થાય છે. માટે મોક્ષના અભિલાષી એવા અતિ નિકટ ભવ્ય જીવે, મોક્ષના અભિલાષી એવા અતિ નિકટ ભવ્ય જીવે, નિકટ ભવ્ય જીવી ન લીધું બોલો, પણ અતિ આસન લીધું છે. અત્યારે થઈ જવું છે, શીઘ્ર પામી જવું, શીઘ્ર પૂર્ણ થઈ જવું છે. આવા જોરમાં જેનો પુરુષાર્થ ઉપડ્યો છે, જોરમાં પુરુષાર્થ ઉપડ્યો છે, એને અતિ આસન ભવ્ય કહેવામાં આવે છે. માટે મોક્ષના અભિલાષી એવા અતિ નિકટ ભવ્ય જીવે પોતાના શુદ્ધાત્મ તત્વનો જ આશ્રય કરવા જેવો છે. અસ્તિથી નાસ્તિથી એના સિવાય બીજું કાંઈ આશ્રય કરવા જેવું નથી. શું બાકી રહેવામાં આવે છે? પંચમહાવ્રતનો અને શાસ્ત્ર જ્ઞાનનો વિકલ્પ ક્યાં કરવાનો રહ્યો? બીજું કાંઈમાં બધું આવી ગયું કે ક્યાંય બ્રહ્મા પડીને બીજું કઈ કરવા જેવું નથી, એક જ કરવા જેવું છે. જ્યારે અનેક વાત હોય કે આ પણ કર, આ પણ કર, આ પણ કર, આ પણ કર, ત્યારે તો માણસને ભૂલ થાય કે સારું આમાં ક્યાંક ચૂકી જવાશે તો શું? આ મોટર ચલાવતા શીખે છે ને, કેટલી ઠેકાણે ધ્યાન રાખવું, શું સિગ્નલ દેવા, ફલાણું કરવું, ઢીકણું કરવું, એક જ વાત, બીજે ક્યાંય ધ્યાન દેવાનું નહીં. આઠ દસ વાતો તો સમજી લઈને, શીખી લઈને, પ્રેક્ટિસ કરીને બરાબર એની અંદર ગમે તેવા ટ્રાફિકમાંથી નીકળી જાય, સડસડાટ દસ ઠેકાણે કામ કરવાનું હતું. અહીં તો પછી એક જ વિષય, એક જ તારું, એ પણ ક્યાંય બહાર નહીં, તારે સ્વાધીન, તારું જ સ્વરૂપ, બીજું કાંઈ નહીં. હવે આમાં બીજી શું તકલીફ છે? સુગમ છે, સર્વકાળે, સર્વ ક્ષેત્રે, સર્વત્ર, સર્વદા એનો તત્વ પામી શકાય એવી ચીજ છે, ન પામી શકાય એવી ચીજ નથી. માટે તું બહુ સરસ લીધું છે દીપચંદજી એ અનુભવ પ્રકાશમાં, તારા પરમાત્માને દૂર ન દેખ, શૈલી બહુ સારી છે, તારા પરમાત્માને દૂર ન દેખ. તો ક્યાંક ઊંડે ગુફામાં ક્યાંક પડ્યો છે પરમાત્માનું ઉતવાજા, ઊંડો ઉતરું મળે કે ન મળે એવું કઈ વિચાર મળે. પ્રત્યક્ષ તત્વ છે, પ્રત્યક્ષ કરી લે.
511
હું જ્યાં જ્યાં જોઉં ત્યાં સર્વત્ર આત્મા દેખાય છે, તો હું કોને સમાધિ કરું ને કોને પૂછું? અછૂત અછૂત કહીને કોને તરછોડું અને હરકે ક્લેશ કોની સાથે કરું અને સન્માન કોનો કરું, બીજા કોનું સન્માન કરું. આવડ દોવા ગાથા 139 મુનિ વરામ છે. સર્વત્ર આત્મા પ્રકાશમાંથી ઘણા બોલ દીધા છે. અનુભવ પ્રકાશ, આત્મ અવલોકન, ભાવદીપિકા, સિદ્ધિવિલાસ, સિદ્ધિવિલાસના બોલ ઓછા છે. તેથી મોક્ષના અભિલાષી એવા અતિ નિકટ ભવ્ય જીવે પોતાના શુદ્ધાત્મ તત્વનો જ આશ્રય કરવા જેવો છે, બીજું કાંઈ પણ આશ્રય કરવા જેવું નથી. તેથી હે મોક્ષાર્થી જીવ, તારા શુદ્ધાત્મ તત્વને જ તું ઉપાદેય કર, તે જ ઉપાદેય છે એમ શ્રદ્ધા કર, તે જ ઉપાદેય તરીકે તેને જ ઉપાદેય તરીકે જાણ અને તેને ઉપાદે કરીને તેમાં ઠર બધા શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર બધા બોલ લઈ લીધા. અથવા એ તો એને ઉપાદે કર, તારું પરમાત્મ તત્વ ઉપાદે કર, એમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આવી જાય છે. ઉપાદે કરમાં ઉપાદે જાણવાનું આવી જાય છે, ઉપાદે પણ શ્રદ્ધવાનું આવી જાય છે, અને ઉપાદે કરીને એમાં સ્થિર થવાનું પણ એમાં આવી જાય છે. આત્મા ઉપાદે છે એવો વિકલ્પમાં ઉપાદે નથી આત્મા, પણ સાક્ષાત નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થાય છે ત્યારે જ આત્મા ઉપાદે થાય છે, ત્યારે જ આત્મા આત્માને ઉપાદે થઈ ગયો, એનું નામ ઉપાદે પણ છે. આમ કરવાથી અલ્પકાળમાં તારી મુક્તિ થશે અને આ મુક્તિનો ઉપાય છે. આ મુક્તિનો ઉપાય છે એટલે કે જઘન્ય પરિણામ તે મોક્ષનો માર્ગ છે એટલે એને ઉપાય કહે છે, અને પરિપૂર્ણ પરિણામ એ સાક્ષાત મોક્ષ સ્વરૂપે છે, અને બંનેમાં એક જ પ્રકારની પ્રક્રિયા હોવાથી તે પ્રક્રિયાને ચાલુ રાખવી એને ઉપાય કહે છે. કાલે ન્યાય લીધો હતો કે અલ્પદશા કારણ અને પૂર્ણદશા કાર્ય એ ન્યાય નથી બેસતો, પણ છતાં એને ઉપાય તો ઠામ ઠામ એને જ ઉપાય કહે છે. તો બીજો ઉપાય નથી એનું શું કારણ? કે એમાં શુદ્ધાત્મ તત્વનો જ આશ્રય છે. એ શુદ્ધાત્મ તત્વનો આશ્રય અલ્પપણે થાય છે ત્યારે અલ્પ મુક્તિ છે, અને પૂર્ણપણે થાય છે ત્યારે પૂર્ણ મુક્તિ છે. માટે આશ્રય કરવો તે એક જ ઉપાય છે, અન્યથા અથવા આશ્રય કરવા સિવાયનું બીજું કઈ કરવું તે ઉપાય નથી, એમ એમાં લેવું છે. એટલે કાર્ય પદ્ધતિ બદલાતી નથી, એમ જોઈને આશ્રય કરવો તે એક જ કરતા કરતા જે કરતા કરતા આગળ વધાય છે. અલ્પકાર્ય તે આગળ વધવાનું કારણ નથી, પણ કરતા કરતા આગળ વધાય છે માટે એને ઉપાય કહેવામાં આવે છે. આશ્રય કરતા 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 જ આગળ જવાય છે, માટે આશ્રય કરવો તે ઉપાય છે. સ્વસ્વરૂપનો આશ્રય કરવો તે ઉપાય છે. એ કાર્યની પદ્ધતિ, કાર્યનો વિષય, એ બધું જોઈને એને ઉપાય કહેવામાં આવે છે. અને તે અલ્પકાળમાં થાય છે, જેને એ પોતાનું સ્વસ્વરૂપ જ ઉપાદે છે એની અલ્પકાળમાં મુક્તિ થાય છે, એને પછી લાંબો કાળ મુક્તિ ન હોઈ શકે નહીં. અનંત કાળમાં જે અસંખ્ય સમય છે એ તો અમસ્થો પણ નથી, પણ જેને એક જ મોક્ષ માર્ગમાં પણ જેના પરિણામ બહુ ત્વરાથી અંતર્મુખ ગતિ કરે છે એને તો કાળ લાંબો લાગવાનો પ્રશ્ન રહેતો નથી. પોતે બળવાન થાય છે ત્યારે માર્ગ છે એમાં અવરોધ આપોઆપ ખસી જાય છે, બધા અવરોધો આપોઆપ જ ખસી જાય છે માર્ગના. બળવાન કો સબ સાથ દેતે હૈ આવે છે ધ્રુવ દ્રષ્ટિ પ્રકાશમાં, સુગાનીજીના પત્રમાં આવે છે. બળવાન કો સબ સાથ દેતે, પોતે બળવાળો છે તો બીજા બધા એની આરે જોડાય છે, ભાઈ અમે તમને ટેકો આપશું, તમે આગળ વધવાનો. પણ પોતે પોતે જ નિર્બળ હોય તો સાથ દેનારાને કઈ કામ ચાલે નહીં. એમ પોતે બળવાન થાય છે તો અહીંયા જોર વધે છે તો સંચિત કર્મ નબળા પડી જાય છે. જે પૂર્વે કર્મ બાંધ્યા છે એ સત્તામાં ને સત્તામાં એનો રસ ગળી જાય છે, અનુભાગેનો ગળી જાય છે. આગળથી રસ્તો કરી દે છે, ઉદયમાં આવ્યા પહેલા રસ્તો એને કરી દે છે. કેટલાક પ્રકૃતિ બદલે છે, કેટલાક અનુભાગ બદલે છે, કેટલાક સ્થિતિ બદલે છે, બધા રસ્તો કરવા માંડે છે. કેમ કે પોતે બળવાન થયો તેથી બધા સાથ આપવા માંડે છે. એટલે આત્મા એ સંચિત કર્મ થી જરાય ગભરાવા જેવું નથી, ઉદયમાન કર્મ થી વિજ્ઞાન કરે છે, ભિન્ન પડે છે, માટે એનાથી ગભરાવાનો સવાલ નથી. એ રીતે જે પોતાના પરમાત્મ સ્વરૂપ ને ઉપાધિ કરે છે એની અલ્પકાળમાં અવશ્ય અવશ્ય મુક્તિ થાય જ છે, થવાનો પ્રશ્ન રહેતો નથી.
જય હો પરમ કૃપાળુ નિધાન ગુરુદેવનો, જય વિશ્વાસ દિગંબર જય ધર્મનો, જય હો જય હો.